මීළඟට ගරු ඉන්දික අනුරුද්ධ මන්තුම ගොතුමාට විනාඩි නමයක් තියෙන.
ඔමස්ම ස්තුතියි මුලාසනේ ගරු මන්ත්‍රීතුමනි. විශේෂයෙන්ම ජාතියේ මහා ගාන්ධාර්වයාණන් පණ්ඩිත් අමරදේව ශූරීන් එතුමන්ගේ අමරදේව සෞන්දර්ය පර්යේෂණ කේන්ද්‍රය කෙටුම්පත් කිරීම වෙනුවෙන් රජයක් විදිහට ඔබ තමුන් වහන්සේලාට ස්තුතිවන්ත වෙනවා. රජයේ වැඩපිළිවෙලක් යටතේ කලාකරුවන් මෙවැනි ඉහළ ස්ථානයකට තැබීමත් ජාතික ජාත්‍යානුරාගය එවගේම ජාතිකත්වය එවගේම ජාතියේ නැගිටීම වෙනුවෙන් එවගේම ජාතියේ සමගිය වෙනුවෙන් ඒ කටයුතු කරපු එතුමන් වෙනුවෙන් මේ දක්වන උපහාරය සම්බන්ධි. ඒ වගේම අද දවසේ ගැනෙන මුදල් හා ජනමාධ්‍ය අමාත්‍යතුමන්ගේ විෂයන්ට අදාළ වන මේ මද්‍රව්‍ය එහෙමත් නැත්නම් සුරාබදු පනත් සහ නිෂ්පාදන බදු පනත් සම්බන්ධයෙන් විවාදයට ගැනෙන අවස්ථාවේදී අපි කැමති කලින් කතා කරපු අපේ ගරු මන්ත්‍රීතුමා ප්‍රකාශ කළා. ඊට එයාට කලින් කතා කරපු මන්ත්‍රීතුමා කරපු ඒ යම් යම් ප්‍රකාශන ගැන. හැබැයි ගරු මන්ත්‍රීතුමනි, තරුණ මන්ත්‍රීවරයෙක් විදිහට අපි ඔබතුමාට යෝජනා කරනවා එතුමාගේ කුණු රසයේ තියෙන යම් කිසි දෙයක් කියවෙන්නේ නැති මේ ගරු සභාව තුළ. ඒකත් මේ ආණ්ඩුව තුළ සහ ඔබ තමුන් වහන්සේලාගේ වැඩපිළිවෙල යටතේම සිද්ධ වෙච්ච දෙයක්. අපි කියන්නේ නැහැ කලින් ආණ්ඩු තුළ ඒවා කිසිම දෙයක් සිද්ධ නොවුණයි කියලා. ඊටත් කලින් ආණ්ඩු තුළත් එවැනි දේවල් සිද්ධ වෙලා තියෙනවා. නිදහස් වෙළඳ ගිවිසුම් එක්ක, ඒ වගේම නිදහස් වෙළඳාම සමග විවෘත ආර්ථිකය සමග මේ රටට කුඩු හෙරොයින් මද්‍රව්‍ය මේ සියල්ල ආවාය කියන එක අපි කවුරුත් දන්න හඳුනන ප්‍රකාශයක්, අපි අද්දුටු දෙයක්. අද ඒක ව්‍යාප්ත වෙලා වැඩි කියන එක අපි කවුරුත් පිළිගන්න දෙයක්. සෑම මන්ත්‍රීවරයෙකුගේම කොට්ටාසයක් තුළ, ආසනයක් තුළ, දිස්ත්‍රික්කයක් තුළ මේක වැඩි වැඩියෙන් මේ වෙද්දි වර්ධනය වෙමින් පවතිනවා. එතුමා ඒකට යෝජනා කීපයක් ගෙනාවි. එතුමා වාද්දුවේ සිද්ධියක් කිව්වා. ඒ සිද්ධිය යම් යම් තැන් ටිකක් එතුමා පැහැදිලි කළා. නමුත් ඊට එහා ගිය කටයුත්තක් මේ රට තුළ මේ වෙද්දි සිද්ධ වෙනවා. විශේෂයෙන් උතුරු නැගෙනහිර. අද උතුරු නැගෙනහිර ඒ කලාපයේ පුරාවට යුද්ධය අවසන් වුණාට පස්සේ මේ ආරක්ෂක කටයුතුවල තියෙන මන්දගාමීත්වය ඇති වෙලා තියෙනවා. ඒ යුද හමුදා කඳවුරු, නාවික හමුදා කඳවුරු ඉවත් කිරීම තුළ ඒ ප්‍රදේශයන් ආරක්ෂා කර ගැනීමට ආරක්ෂක ඒකකවලට බැරි වෙලා තියෙනවා. ඒ වගේම දකුණු ඉන්දියාවෙන්, ඒ වගේම වෙනත් පැතිවලින් මේ මද්‍රව්‍ය රට තුළට වඩ වඩාත් ඇතුල් වෙනවා. ඒවා අත්අඩංගුවට ගත්තු නිලධාරීන් වෙන වෙන පැතිවලට ස්ථාන මාරු වීම වෙනවා. ඒවා එවැනි සිද්ධි වෙනවා. දැන් අර රංගජීව ඒ මද්‍රව්‍ය ඒකකයේ භාරව කටයුතු කරපු ඒ මහත්මයා අද වෙද්දි හිර ගෙදර ඉන්නේ. හැබැයි ඒ මහත්මයාට මොකක් හරි නඩුවක් තියෙන්න පුළුවන්. නමුත් ඒ කරුණු කාරණා පැත්තකින් තියලා එවැනි දිරිගැන්වීම් කරන්න ඕන පුද්ගලයෝ හිරගෙවල් වලට දැම්ම සහ ස්ථාන මාරු කිරීම සම්බන්ධයෙන් ජයන්ත සමරසිංහ මන්ත්‍රීතුමා ප්‍රකාශ කළ. එහෙම නැතුව ආණ්ඩුවට ඒක චුට්ටක් දැනුණා නම්, රිදුණා නම්, ඉතින් මං හිතන්නේ ඒක ආණ්ඩුව කරන ඇත්තන්ට සිද්ධ වෙච්ච දෙයක්. ඒ වගේම මේ මුදල් අමාත්‍යංශයේ යටතට ගැනෙද්දී අද වෙද්දී ක්‍රියාත්මක වෙන මේ එන්ටර්ප්‍රයිස ශ්‍රී ලංකා ඒ වැඩපිළිවෙල ගැනත් අපි අදහස් දක්වන්න ඕන. විශේෂයෙන්ම මේ අඩු පොලියට ණය ලබා දීම, ඒ වගේම ඒ ආයෝජකයින්ට, එහෙම නැත්නම් සුළු හා මධ්‍ය පරිමාණ ව්‍යාපාරිකයින්ට, එහෙම නැත්නම් කෘෂිකර්ම ශේත්‍රයේ ඉන්න අයට මේ දෙන කාරණය ගැන අපි ආණ්ඩුවට, මං හිතන්නේ ඒ ව්‍යවසායකයින් ගොඩනැගීම වෙනුවෙන්, ව්‍යවසායකයින් ඇතිකිරීම වෙනුවෙන් ආණ්ඩුවේ වැඩපිළිවෙල ගැන අපි ආණ්ඩුවට ස්තුතිවන්ත වෙන්න ඕන. හැබැයි මේක තුල තියෙන කරුණු කාරණාවල යම් යම් පරස්පරතාවයන් තියෙනවා. දැන් අපි අද අරගත්තාම මම නියෝජනය කරන ගම්පහ දිස්ත්‍රික්කයේ දිවුලපිටිය මැතිවරණ කොට්ටාසේ තමයි සහල් නිෂ්පාදනයේ සම්බන්ධයෙන් වැඩිම ඉඩකඩක් අරගෙන ඒ කටයුතු කරන ප්‍රදේශය. ඒ වගේම පොළොන්නරුව, ඒ වගේම අනුරාධපුරය, එවගේම ආනමඩු එහෙම නැත්නම් කුරුණෑගල මේ මේ සහල් නිෂ්පාදනය කරන මේ ගම්මාන ඇති වෙලා මෝල් හිමියෝ අතර කන්න හතර පහක් හයක් පුරාවට නියඟේ නිසා ඒ අවශ්‍ය කරන හාල් ප්‍රමාණය ඒ සුළුහා මධ්‍ය පරිමාණ විහාර ව්‍යාපාරිකයින්ට නොලැබීම නිසා අද වෙද්දි ගරු මුදල් ඇමතිතුමනි ලොකු අර්බුදයකට ගිහිල්ලා තියෙනවා ඒ ඇත්තන්ගේ ඒ පුද්ගලින්ගේ ව්‍යාපාරිකයින්ගේ අද මේ මෝල් හිමියන්ගේ විශාල ගැටලුවකට මෝල් හිමියෝ පත් වෙලා තියෙනවා. හැබැයි ආණ්ඩුව එන්ටර්ප්‍රයිසස් ගේද්දි තිබිච්ච එන්ටර්ප්‍රයිසස් වැහිගෙන එනවා. තිබිච්ච මෝල් ටික වැහිගෙන එනවා. ඒ තිබිච්ච මෝල් හිමියන්ට සාධාරණයක් කරන්න ආණ්ඩුව අපි බලාගෙන හිටියා 2018ට ඉදිරිපත් කරන අයවැයවත් යම්කිසි වැඩපිළිවෙලක් හදයි කියලා. අපි බලාගෙන හිටියා මේ වැඩසටහන් නෙද්දීවට යම්කිසි උදව්වක් තල්ලුවක් එහෙම නැත්නම් නගා සිටවීමක් කරයි කියලා. අද හාල් කන්නේ ලොකු ලොක්කන්ගේ මෝල් දෙක තුනකින් විතරයි. අද කුඩා මෝල් හිමියන්ට එහෙම වැඩපිළිවෙලක් නැහැ. ඉතින් ඒ නිසා ඔබතුමාලා ඒ ලොකු ලොක්කන්ගේ මෝල් හිමියන්ටම ඉඩ දීලා තියෙනවා නම් අර වැටිච්ච මිනිස්සු නගා හිටවන්න වැඩපිළිවෙලක් ඔබතුමන් ළඟ නොමැතිනම් මං හිතන්නේ මේ රටේ ව්‍යාපාරිකයා කොතෙන්ට යයිද කියන ප්‍රශ්නේ අපිට තියෙනවා. ඒ වගේම කෘෂිකර්මාන්තයේ වෙනුවෙන් ලක්ෂ 5ක මුදලක් ඔබ තමුන්නාන්සේලා බොහොම සුළු පොලියකට සුළු මුදලකට දෙන්න මේ එන්ටර්ප්‍රයිසස් ශ්‍රී ලංකා යෝජනා වලිය ඇතුලේ තියෙනවා. හැබැයි මිලියන 50යි වෙන් කරන්නේ. මිලියන 50ක් වෙන් කරපුවාම මේ ව්‍යාපාරිකයෝ 1000කට වඩා වැඩි ප්‍රමාණයකට මේ මුදල ගන්න පුළුවන්කමක් නැහැ. ඒ මිලියන 50ට 1000ක් දෙනෙක් නෙවෙයි මේ කෘෂි ක්ෂේත්‍රයේ ඉන්නේ. කෘෂි ක්ෂේත්‍රයට ලක්ෂ 10කට වඩා වැඩි ප්‍රමාණයක් මේ රට තුල ඉන්නවා. හැබැයි මේ මුදල් වෙන් කිරීම තුල පළවෙනි අදියරක් විදිහට මේ වසර තුල ලබා ගන්න පුළුවන් හැකියාව තියෙන 1000කට විතරයි. ඉතින් ඒ නිසා මෙන්න මෙවැනි කරුණු කාරණා තුල පරස්පරතාවයක් තියෙනවා. ඔයගොල්ලෝ බලාපොරොත්තු වෙනවා ලක්ෂ 10කට රැකියා උත්පාදනය කරන්න වක්‍රාකාරයෙන් ඍජු ආකාරයෙන්. හැබැයි ලක්ෂ 10ක් නෙවෙයි ඔබතුමාලා එලි දක්වන මේ ක්‍රියාවලිය තුල 50000කට 60000කට තමයි මේකේ ප්‍රතිලාභයක් ලැබෙන්නේ. මේකේ ප්‍රතිලාභයක් ලැබෙන්නේ. අද එක්තරා මන්ත්‍රීතුමෙක් කතා කරලා කිව්වා පක්ෂපාට ભેද බලන් නැතුව දෙන්නේ කියලා. ඊට කලින් දෙතුන් වතාවකට කලින් කතා කරපු මන්ත්‍රීවරයෙක් කිව්වා මේවා හොඳට හොයලා බලලා දෙන්න ඕනේ කියලා. බැංකුවට යන්න පුළුවන් නම් ගිනුමක් අරින්න පුළුවන් නම් ව්‍යාපාරයක් ලියාපදිංචි කරන්න පුළුවන් නම්
එතම ඔබතුමාට තව විනාඩි දෙකක් තියෙනවා.
ඒ බැංකුව තුල ඒ කටයුතු කරන්න පුළුවන් නම් අන්න අර මන්ත්‍රීතුමාල ඇමතිතුමාලා යෝජනා කරන්නේ නැහැ අපේ ලයිස්තුවට නම ණය දෙන්න කියලා. මේ ණයවල අපකරුව නැහැ. මේ ණය මීට පස්සේ ගෙවන්නේ කවුද කියලා නැහැ. මේ ණය ගෙවීම පැහැර හැරියොත් කරන වැඩපිළිවෙලක් නැහැ. මේ තුල රාජ්‍ය බැංකු පද්ධතියට අවදානමක් තියෙනවා කියන එක මම මේ අවස්ථාවේදී ප්‍රකාශ කරලා කියනවා. මේ 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 හිඩැස් ටික වහගත්තේ නැත්තම් මහින්ද රාජපක්ෂ යුගයේ ණය ගත්තා, වරාය හැදුවා, ගුවන් තොටුපළ හැදුවා. හැබැයි ඒ යුගයේ මේව වික්කේ නැහැ. ඒ යුගයේ මේව විකුණලා තිබුණා නම් අද ඕගොල්ලන්ට විකුණන්න දෙයක් නැහැ. හැබැයි රාජ්‍ය මහ බැංකුවෙන් මුදල් ගත්තු ඔබ තමුන්නාන්සලා රාජ්‍ය බැංකුවල මුදල් අරගෙන මේ විදියට සීසී කඩ වියදම් කරන්න ගත්තොත් රාජ්‍ය බැංකුවල තියෙන මුදල් නැතුව ගියොත් රාජ්‍ය බැංකු කඩාගෙන වැටෙනවා. ගරු මුදල් ඇමතිතුමනි. ඒ නිසා අපි යෝජනා කරන්නේ මේවට විධිමත් වැඩපිළිවෙලක් සුවාදීනව බැංකුවට කටයුතු කරන්න. දැන් ආසන සංවිධායකවරු මේ ණය ෆෝම් බෙදනවා ගම්වල. ආසන සංවිධායක ඒගොල්ලන්ට හැබැයි ඉතින් මොකක් හරි බෙදන්න දෙයක් තියෙන්න ඕන. දැන් මේ ණය ෆෝම් අරගෙන ගිහලා ඔයාලා ලක්ෂ 2 ණයක් දෙන්න, ලක්ෂ 5 ණයක් දෙන්න, ලක්ෂ 10 ණයක් දෙන්න, ඒ චන්දර උදව් කරන ව්‍යාපාරික කෙනා ලක්ෂ 50ක් දෙන්න, නැත්නම් ලක්ෂ 500ක් දෙන්න. මේ විදිහට ණය ෆෝම් බෙදනවා. මේක නෙමේ සුවාදීන මේ බැංකුවට කටයුතු කරන්න පුළුවන් සහ ඒ අපකරුවන් කඩිනමින් හොයාගෙන වැඩ කරන්න පුළුවන් වැඩපිළිවෙලක් නිර්මාණය වුණා නම් ඒ වගේම අර කලින් හිටපු ව්‍යාපාරිකයන්ට ඔබ තමුන්නාන්සලට මම නැවතත් මොකද මේ ගැටලුව සහල් නිෂ්පාදකින්ගේ වැඩිදමක්
මගේ කාලය අවසානයි
මට තප්පරයක් දෙන්න මම ඉවර කරන්න වැඩිමනක් තියෙන නිසා ඒ සහල් නිෂ්පාදකයින්ට ඒ මෝල් හිමියන්ට යම්කිසි වැඩපිළිවෙලක් හදලා දෙන්න පුළුවන් නම් මේක තුලම මං හිතන්නේ අපි අගේ කොට සලකනවා කියමින් ලබා දුන් අවස්ථාවට ස්තුතිවන්ත වෙමින් ඉන්න බොහොම ස්තුති.
ස්තුති. අடுத்ததாக පාර්ලිමේන්තු උරුපිනර් ගෞරව කොඩිසර
சபைக்கு தலைமைதாங்கும் உறுப்பினர் அவர்களே, இன்றைய மதுவரி சட்டம் மூலம் சம்பந்தமான இந்த உரையாற்றுவதற்காக நன்றியை தெரிவித்துக் கொள்கின்றேன். உண்மையிலே மதுவரி சட்டம் மூலம் இந்த மதுவினாலே இந்த நாட்டுக்கு ஏற்படுகின்ற தீமைகள் நன்மைகள் என்று பலதரப்பட்ட விடயங்கள் காணப்படுகின்றன. நாட்டுக்கு வரியானது நன்மையை பயக்கின்ற அதே நேரம் மது வரியின் மூலம் மதுவினாலே இந்த நாட்டு மக்கள் இந்த நாட்டிலே பெருமதிமிக்க மனித வளங்கள் பாதிப்புக்குள்ளாகின்றது. இந்த பெருமதிமிக்க மனித வளங்களோடு ஒப்பிடுகின்ற பொழுது இந்த நாட்டிலே இருக்கின்ற வரி வருமானம் மிகவும் குறைந்தளவு ஆகத்தான் காணப்படுகின்றது. உண்மையிலே நாட்டிலே பெருமதிமிக்க மனித வளங்களை பெருமதிமிக்க உயிர்களை நாங்கள் பாதுகாக்க வேண்டிய கடமைப்பாடு இருக்கின்றது. இந்த நாட்டிலே பலதரப்பட்ட விடயங்கள் போதைப்பொருள் பாவனை ஏனைய மதுப்பாவனை சட்ட ரீதியற்ற முறையிலான நடவடிக்கைகள் என்று பலதரப்பட்ட நடவடிக்கை என்று இலங்கையிலே காணப்படுகின்றது. இதனை நாங்கள் குறைத்து இந்த நாட்டிலே ஒரு சிறந்த ஒரு முறையை கட்டியெழுப்ப வேண்டும். இந்த நாட்டுக்கு வரி வருமானத்தை ஏற்படுத்துகின்றதில் மது வரி வருமானம் மிகவும் முக்கிய ஒன்றாக காணப்படுகின்றது. ஆனாலும் இந்த மது வரி வருமானத்தை நாங்கள் ஏதோ ஒரு வகையிலே கூட்டுகின்ற அதே நேரம் மது பாவனையையும் குறைக்கக்கூடிய நடவடிக்கைகளை நாங்கள் மேற்கொள்ள வேண்டியவர்களாக இருக்கின்றோம். இந்த விடயத்திலே பலதரப்பட்ட விபத்துக்கள் ஏற்படுவதை கூட நாங்கள் கண்ணோக்கி பார்க்கக்கூடியதாக இருக்கின்றது. வீதி விபத்துக்கள் மதுவை அறிந்துவிட்டு வீதி விபத்துக்கள் கூட கூடுதலாக தற்பொழுது அண்மையிலே நடைபெற்று வருவதை அவதானிக்கக்கூடியதாக இருக்கின்றது. நான் இந்த இடத்திலே குறிப்பாக கூற விரும்புவது என்னவென்றால், கல்முனை வடக்கு ஆதார வைத்தியசாலை, இந்த ஆதார வைத்தியசாலையானது 38 கோடி ரூபா பெருமதியிலே நவீன வசதிகளை கொண்ட ஆதார வைத்தியசாலையாக கட்டப்பட்டிருக்கின்றது. இந்த ஆதார வைத்தியசாலையிலே ஆக்சிடென்ட் யூனிட் மற்றும் சிடிசி ஸ்கேனிங் யூனிட் ரேடியோலஜி யூனிட் என்கின்ற பல விடயங்களை உள்ளடக்கிய இந்த வடக்கு ஆதார வைத்தியசாலை இன்று கட்டணங்கள் கட்டப்பட்டு நிறைவடைந்த நிலையிலும் கூட அதனை திறந்து கொள்ள முடியாமல் இன்றும் கூட அது காட்சி அளிக்கின்றது. இந்த கட்டணத்துக்கு தேவையான நிதி, அந்த சிடி ஸ்கேனுக்குரிய நிதியை அந்த ஆதார வைத்தியசாலையில் இருக்கின்ற வைத்தியர்கள் பல தடவை அமைச்சர் அவர்களிடம் தெரிவித்தும் கூட அதற்குரிய அந்த சிடி ஸ்கேன் இன்னும் வராமல் அந்த வைத்தியசாலை காணப்படுகின்றது. ஆனால் தற்பொழுது அண்மையிலே வடக்கு ஆதார வைத்தியசாலைக்கு பக்கத்திலே இருக்கின்ற இன்னமொரு வைத்தியசாலைக்கு 1.5 கிலோமீட்டரில் இருக்கின்ற வைத்தியசாலைக்கு அந்த இடத்திலே சிடி ஸ்கேன் வைப்பதற்கான கட்டணமும் இல்லாத நிலையிலே அந்த வைத்தியசாலைக்கு பர்ச்சேஸ் பண்ணுவதற்காக கேள்வி பத்திரங்கள் கோரப்பட்டிருக்கின்றன. இது உண்மையிலே கவலைக்குரிய விடயமாக இருக்கின்றது. இந்த சிடி ஸ்கேனில் மூலம் அதுக்குரிய சரியான முறையிலே நிபுணத்துவம் வாய்ந்த முறையிலே அந்த கட்டணங்கள் கட்டப்பட வேண்டும். அந்த வகையிலே தான் இந்த வடக்கு ஆதார வைத்தியசாலையிலே கட்டணங்கள் கட்டப்பட்டது. ஆனால் தற்பொழுது வேறு தெற்கு ஆதார வைத்தியசாலையான கல்முனை ஆதார வைத்தியசாலைக்கு அந்த சிடி ஸ்கேனை கொண்டு போவதற்கான நடவடிக்கை எடுக்கப்பட்டிருக்கின்றது. அந்த சிடி ஸ்கேன் அங்கிருக்கின்ற சமையலறையிலே வைப்பதற்காக நடவடிக்கை எடுக்கப்பட்டிருக்கின்றது. இன்று இந்த அரசாங்கத்தில் இருக்கின்ற பணங்கள் வீண் விரயம் செய்யப்படுவது மிகவும் கவலைக்குரியதும் வேதனைக்குரிய விடயமாக இருக்கின்றது. பல பெருமதியான பல கோடிக்கணக்கான பெருமதி உள்ள அந்த சிடி ஸ்கேன் கேள்வி பத்திரம் கோரப்பட்டு அந்த கேள்வி பத்திரத்துக்கு அமைய அதனை சமையலறையிலே வைக்கின்ற பொழுது அதனின் வருகின்ற கதிர்வீச்சு தாக்கமானது அதனை சுற்றியுள்ள 265 மீட்டர் பரப்பளவில் உள்ள இடங்களுக்கு பெரிய பாரிய கதிர்வீச்சு தாக்கத்தை ஏற்படுத்தி சுய சுய தேகியாயிருக்கின்ற மக்களுக்கு கூடாது பலதரப்பட்ட பாதிப்பை ஏற்படுத்துகின்றது. அங்கிருக்கின்ற நோயாளிகளுக்கு இன்னும் நோயை ஏற்படுத்துகின்ற ஒரு செயற்பாடு தான் இப்பொழுது கேள்விப்பத்திரம் கோரப்பட்டிருக்கின்ற அந்த சிடி ஸ்கேனின் மூலம் ஏற்பட போகின்றது என்ற அந்த துப்பாக்கிய சம்பவத்தையும் இந்த இடத்தில் சொல்லிக்கொள்ள விரும்புகின்றேன். ஆகவே பல கோடி ரூபா பெறுமதியான வடக்கு வைத்திய சாதார வைத்தியசாலை, இந்த வைத்தியசாலை பல ஆண்டுகளுக்கு முன், நான் நினைக்கின்றேன் 100 வருடங்களுக்கு முன் அந்த ஆதார வைத்தியசாலை கட்டப்பட்ட வைத்தியசாலை, பல வைத்திய நிபுணர்களை கொண்ட வைத்தியசாலை, அதிகளவான நோயாளிகளை பராமரிக்கின்ற சிறந்த வைத்தியசாலையாக காணப்படுகின்றது. அந்த வைத்தியசாலைக்கு இந்த உபகரணத்தை வழங்காமல், ஏனைய பக்கத்தில் இருக்கின்ற கட்டணமும் இல்லாமல் அடிக்கல் நாட்டப்பட்ட வைத்தியசாலையை கொண்டு செல்வது மிகவும் கவலைக்குரியதும் வேதனைக்குரிய விடயமாக இருக்கின்றது. இதனை இந்த அரசு, நல்லாட்சி அரசு உடனடியாக தலையிட்டு அந்த வைத்தியசாலையை திறப்பதற்கும் அந்த வைத்தியசாலைக்குரிய உபகரணங்களை, அந்த ஸ்கேன் மெஷின், ஏனைய ஆக்சிடென்ட் யூனிட்டுக்குரிய மெஷின்களை வழங்குவதற்கு நடவடிக்கை ஏற்றுக்கொள்ள வேண்டும் என்று இந்த இடத்துல கூறிக்கொள்ள விரும்புகின்றேன். மேலும் அடுத்த விடயமாக விவசாயத்துறை சம்பந்தமாகவும், அந்த விவசாயிகள் பாதிக்கப்படுகின்ற விடயம் சம்பந்தமாகவும் இந்த இடத்திலே கூறலாம் என்று நான் நினைக்கின்றேன். 60ஆம் கட்டை பொத்துவிலே இருக்கின்ற கனகர் கிராமம், இந்த கனகர் கிராமத்திலே கிட்டத்தட்ட 186 பேர் அந்த இடத்திலே வசித்தார்கள். யுத்தம் காரணமாக அந்த மக்கள் இடம்பெயர்ந்து வேறு இடத்துக்கு குடியமர்த்தப்பட்டார்கள், குடிபெயர்ந்து செல்லப்பட்டார்கள். அவர்கள் கோமாரி, ஊரணி, பொத்துவில் போன்ற பிரதேசத்திலே வாழுகின்ற பொழுது சுனாமி அனத்தின் காரணமாகவும் யுத்தனத்தின் காரணமாகவும் அவர்கள் இருந்த ஆதார பத்திரங்கள் அழிவடைந்திருக்கின்றன. அப்படி இருந்தும் கூட அவர்களிடம் அதற்குரிய ஆவணமான 136 டீட் மற்றும் பெர்மிட், ஏனைய அதோட தொடர்புடைய ஆவணங்கள் அவர்களிடம் இருக்கின்ற இந்த நிலையிலே அந்த இடத்திலே 30 வீடுகளை கூட அரசு கட்டி கொடுத்திருக்கின்றது. அப்படிப்பட்ட அந்த நிலை காணப்படுகின்ற பொழுது அந்த மக்கள் அந்த இடத்திலே குடிபெயர்ந்து குடியமர்த்தப்பட்டு இருக்கின்ற அந்த நிலையை நாங்கள் ஏற்படுத்த வேண்டியவர்களாக இருக்கின்றோம். அவர்கள் 7 நாளாக அந்த இடத்திலே அவர்கள் உண்ணாவிரதம் இருக்கின்ற நிலையை நாங்கள் காணக்கூடியதாக இருக்கின்றது. ஆகவே இந்த இடத்திலே அந்த இடத்தில் இருக்கின்ற மக்களுக்கு அந்த வசதியை கொடுத்து வீட்டு திட்டங்களையும் ஏனைய வசதிகளையும் கொடுக்க வேண்டிய கட்டாய நிலைப்பாடு இருக்கின்றது. அந்த மக்களுக்குரிய வசதிகளை கொடுத்து அந்த இடத்திலே குடியமர்த்த வேண்டும் என்று இந்த இடத்திலே கூறிக்கொண்டு இந்த மதுவரி சம்பந்தமாகவும் ஏனைய விடயங்கள் சம்பந்தமாகவும் இந்த சபையிலே உரையாற்றுவதற்கு சந்தர்ப்பத்தை இட்டதற்கு நன்றி தெரிவித்துக் கொள்கின்றேன். நன்றி.
நன்றி. மேலங்கிட்ட கரு விஜயபால ஹெட்டியாராய்ச்சி மந்தித்துமா இடக்களி மூலாசனிட்ட கரு காரகசபா நியோஜசபா.
கரு விஜயபால ஹெட்டியாராய்ச்சி மந்தித்துமா
ஸ்ரீ கரு நியோஜ கதாநாயக தூமணி உபத்துமா மூலாசனி இன்ன விழாவுக்கு மீராட்டே மைத்துன் இத்தாமத் வெதகத் விசேஷம் ஸ்ரீலங்காய சுப்பிரசித்த சங்கீத காந்தர்வையான லிசின் முழுமகத் ஜாதி பின்னட்டு உபதீச்ச பண்டித் துன் அமரதேவியான்ட்ட கிருதஞ்ஞதாவை பறக்கிலீம சதா உதல்ஹா ஜனமாத்திய அமாத்திய கரு மங்கள சமரவீர மெத்துமா விசின் கினேனலாது அமரதேவ சௌந்தர்யா பரேஷன கேந்திரிய ஸ்தாபித கிரிம பிலிபந்தவ பணத் கெட்டும் பத இதிரிபாத் கர்ண விழாவேதி கருணு கிஹிப்பையாக் மாஹித்தனோ மே கரு சபாவகம் மே தபண்ட வஸ்தாவ லபியமுகன ஸ்துதிவந்த வேணும். இவ்வாகி மெத்துமா தவத் பெத்தகிங் பணத்தேவன அதிகாரி சுராபது ஆஜ்ஞா பணத் சன்சோதனை கிரிம சதாவு ஏ பணத் கெட்டும் பத்தகுத் மேக்கம் இதிரிபாத் கர்ணோ மா இயே ராத்திரி கால பிரதேசே இத்தரா புண்ணியோசத்திவித்த அவஸ்தாவக அப்பே திவங்கத பண்டித் அமரதேவ மேத்திதுமாகே ஆதரணீய பிரிந்த விமலா அமரதேவ மேத்தினிய ஹமுனா தியனியா சமக மே பணத்தாத பார்லிமெண்ட் எதிர்பார்த்து கிரணவாக பிரகாசகராக எத்துமே தாமஸ் சாத்துட்டுனா எத்துமே மதக்கரா එතුමියට ගුරුපත්වීමක් හම්බු වෙච්ච හැටි. ඒ කියන්නේ එවකට හිටපු ගාල්ලේ පාර්ලිමේන්තු මන්ත්‍රී වගේම අධ්‍යාපන අමාත්‍යවරයෙක් හැටියට කටයුතු කරපු W විජයානන්ද දහනායක මැතිතුමා තමයි එතුමට එතුමියට කතා කළා ගුරුපත්වීමක් ලබා දෙන්න කටයුතු කරේ. ඒ අනුව ගාල්ල සංගමිත්තා විද්‍යාලයේ නැටුම් ගුරුවරියක ලෙස විමල ආමරදේව වැතිනිය කටයුතු කරා. එතනින් පේනවා අපි එක්සත් ජාතික පක්ෂයේ රජයන් හැටියට හැම විටම මේ රටේ කලාකරුවන් වෙනුවෙන් මේ රටේ බෞද්ධ සංස්කෘතික උරුමය ආරක්ෂා කරන්නට කටයුතු කරපු ආණ්ඩුවක්. ඒ නිසා අපි දන්නවා පණ්ඩිත අමරදේවයන් පිළිබඳව බයිතන්නේ මේ රටේ කිසි කෙනෙකුට ඇත්ත වශයෙන්ම කතා කිරීමට බොහෝ දේවල් තිබුණත් රටක් හැටියට ගත්තම හෙළේ මහා ගාන්ධර්වය හැටියටත් මේ රටේ සංගීත කලාව අමුතුම දේශීයත්වය කරා යොමු කරවමින් මේ රටේ ඉතාමත්ම දක්ෂ ශිල්පීන් බිහි කරන්නට එක්කම නිර්මාණය කරන්නට විචිත්‍රත්වයෙන් කටයුතු කරපු ශ්‍රේෂ්ඨ නිර්මාණකරුවෙක් අප අතරින් ගෙන් වුණා. එසා ඒකට කෘතවේදීත්වයක් හැටියට මම හිතන්නේ ඉතිහාසයේ පළවෙනි වතාවට මෙවැනි సౌందర్య ఏకకයක් సౌందర్య కేంద్రයක් స్థాపిత කරන්නට රජය හැටියට මම හිතන පනතක් ගෙනල්ලා කටයුතු කරන ප්‍රථම අවස්ථාව හැටියට මම දකින්නේ මේ රටේ ශ්‍රේෂ්ඨ කලාකරුවන් හිටියා. විවිධ චිත්‍රකලාව ගත්තත් සංගීතය ගත්තත් නැටුම් කලාව ගත්තත් වෙනත් කලා හැකියාවන් උපනම්වන්නට අවස්ථාවක් වෙනවා මේ පනත තුලින්. මම හිතන ඔබතුමා ගරු මුදල් ඒකම ජනමාධ්‍ය අමාත්‍යතුමනි, ගරු අග්‍රාමාත්‍යතුමාගේත් විශේෂ සංකල්පයක් මත අතිගරු ජනාධිපතිතුමත් අපි දැක්ක වරින් වර එතුමා ඒ අසනීප වෙච්ච අවස්ථාවලදී බලපු ඒකම එත් දුව දුක් විචාරකූ ආකාරය. එනිසා අපි හරි ආදරය කරනවා, දේශපාලන භේදයක් නෑ. ඒ ආදරය කිරීමේ ප්‍රතිඵලයක් හැටියට එතුම වෙනුවෙන් එතුමගේ නම සදානුස්මරණය කරන්නට අද මං හිතනවා මේ පනත් කෙටුම් පතෙන් ලොකු දෙයක් වෙනවා. මේකෙදී විශේෂයෙන්ම සංගීත ඉගෙන ගන්න අයට මේක ආශ්‍රමයක් හැටියට බවට පත් වෙනවා. සංගීතය පිළිබඳ ඒ ඩිප්ලෝමා එවගේ වෙනත් මහිතන ප්‍රශ්ාත් උපාධි ලබා ගන්න අයට මේ කේන්ද්‍රස්ථාන ඉතාමත් වැදගත් වෙනවා. ඒවගේ ගරු නියෝජ්‍ය කතානායකතුමනි, මම ඉල්ලීමක් කරනවා මේක රජයෙන් පටන් ගත්තා වගේම ලෝකේ අමරදේව මැතිතුමාගේ ගීත ශ්‍රවණය කරපු ඒකට ආදරය කරන විවිධ රටවල්වල අපේ ශ්‍රී ලාංකිකයින් ඉන්නවා. ඒ අයගේ ඒවගේ උපකාර එයාගේ ප්‍රධානයන් කරන්නට මං හිතනවා ඔබතුමාට පුළුවන්කමක් ලැබේ කියලා මේ පනත යම්කිසි සංශෝධනයක් කරනවා නම් ලංකාවේ ඉන්න ඒ විශේෂයෙන්ම ඒ ගීත රසාස්වාදය ලබන බොහෝ දෙනෙක් ඉන්නවා අමරදේවයන් වෙනුවෙන් යමක් කරන්නට. මං හිතනවා ඉතාමත් හොඳ අවස්ථාවක් ලැබෙනවා. ඒ වගේ ආධාර ප්‍රතිපාදනයක් යම්කිසි මුදලක් ආධාරයක් හැටියට ලබා දෙනකොට මේ කේන්ද්‍ර ස්ථානයට නැත්නම් මේ කේන්ද්‍රයට ලබා දීමට අවශ්‍ය කටයුතු කරන්න ඔබතුමාට මැදිහත් වෙන්න පුළුවන්කමක් ලැබෙයි කියලා මා විශ්වාස කරනවා. ඒ නිසා මම මේ අවස්ථාවේදී අපේ ඉන්දික අනුරුද්ධ ගරු මන්ත්‍රීතුමා මම දැන් එන්ටර්ප්‍රයිස් ශ්‍රී ලංකා වරද්දගෙන කතා කරා. මම කනගාටු වෙනවා. එතුමට අවශ්‍ය නම් ඒ තොරතුරු අපි දෙන්න ලෑස්ති. මම දන්නේ එතුම ඉන්නවද කියලා. එතුම දන්නේ නැහැ වීමෝල් හිමියන් සඳහා විශාල මුදලක් ගරු මුදල් අමාත්‍යතුමා අයවැය ලේකනේ 2018 ප්‍රධාන දෙයක් හැටියට මේ එන්ටර්ප්‍රයිස් ශ්‍රී ලංකා ගෙනෑවා. ගම්පෙරළිය කියලා වැඩසටහනක් අපි ගෙනෑවා. දැන් මේකෙන් ඒකාබද්ධ විපක්ෂයෙන්ගේ සමහරුන්ගේ කකුල් වෙවුලනෝ දැන් මේ මොකාට දෙන්න හදන්නේ කියලා. අපි ඉතිහාසයේ පළවෙනි වතාවට තමයි මේ වගේ ණය යෝජනා ක්‍රමයක් තිබුණේ. ඕන කෙනෙකුට බැංකුවකින් ණය ගන්න අවස්ථා තියෙනවා, දේශපාලන අවශ්‍යතාවයක් නැහැ. ඕන පක්ෂ කෙනෙකුට ගිහිල්ලා ඒ තිබෙන මම හිතන පොලිය මත ණය ගන්න පුළුවන්. නමුත් අපි අලුත් වැඩපිළිවෙළක් ක්‍රියාත්මක කරේ. මොකද ගම්පෙරළිය වැඩසටහනත් එක්ක එන්ටර්ප්‍රයිස් ශ්‍රී ලංකා එකට බද්ධ කරලා මේ රටේ හැම කෙනෙකුට රැකියාව දෙන්න පුළුවන් කමක් නැහැ. රජයේ රැකියාවන් ඒ වුණත් අපි ලක්ෂ 4කට වැඩි ප්‍රමාණයක් මේ වෙනකොට රජයේ රැකියාවල් දීලා තියෙනවා. පෞද්ගලික අංශයේ රස්සාවල් ලක්ෂ 3-4ක් වැඩි වෙලා තිබෙනවා. ඒ සියල්ල දසලක්ෂයේ ගිණුමට බැර කරන්න ඕන. මේක රජයේ රැස්සාවල් දෙන්න කියලා දෙන්න බෑ. දැන් ඊයේ පෙරේද උපාධිධාරීන් 4100කට දුන්නා. තව උපාධිධාරීන් ඉන්නවා 40,000ක ආසන්න ප්‍රමාණයක්. එයාටත් අපි දෙන්න ඕන. හැබැයි මේ ක්‍රම ක්‍රියාත්මක වෙනකොට මේවට මොනව හරි දේවල් මං සතුටු වෙලේ. තුමා මේ වැඩ පිළල ස්තුති කේම බාරගත්තා. ඒ වගේම විශේෂයෙන්ම මා මතක් කරන්න ඕනේ තුමා කියපු නිසා ගොවි ජනතාව වෙනුවෙන් අහිංසක බැරි ගොවි ජනතාවට අඩු ගානේ ට්‍රැක්ටරයක් අත් ට්‍රැක්ටරයක් ගන්න සල්ලි තිබුණේ නැහැ. අද 100ට 3ට වගේ අඩුම මුදලකට ට්‍රැක්ටරයක් ගන්න පුළුවන් කමක් තියෙන ලක්ෂ 5ට අඩු යඩ ට්‍රැක්ටරයක්. එහෙම අවශ්‍යතාවයන් මොකෝ
උඹට බයින්න
එයා ඉන්න නිසා. ඒ නිසා මං හිතනවා මේ වගේ විශාල වැඩපිළිවෙලක් ක්‍රියාත්මක කරා විශේෂයෙන් මෙතුමා මත්ද්‍රව්‍ය මත්පැන් පිළිබඳව දැඩි තීන්දුවක් අරගෙන තිබෙනවා. මෙතෙක් මේ රටට ලැබිච්ච නිෂ්පාදනයත් එක්ක මත්පැන් නිෂ්පාදනයත් එක්ක මේ රජයට ලැබෙන්න ඕන බොහෝ ආදායම් නොලැබී තිබුණා. විනාඩියක් දෙන්න ගරු නියෝජ කතානායකතුමනි, ඒ මුදල් සම්පූර්ණයෙන්ම අපට ලැබුණේ නැහැ. උදාහරණයක් හැටියට බටගරු වජිරාභිවර්ධන මැතිතුමත් ලොබියේදී කතා කරා. සමහර වෙලාවට මේ සමහර මං හිතනවා නිෂ්පාදන නිෂ්පාදකකින් කිසිම ලක්ෂ 5ක් නිෂ්පාදනය කරන ලක්ෂය පෙන්වන්නේ ලක්ෂ 4කට සමහර වෙලාවට බදු ගෙවන්නේ නැහැ. එවැනි තත්ත්වයක් තියෙන්නේ. මේකෙන් මා හිතන ඔබතුමා හිර කරනවා. මොකද අද මත්ද්‍රව්‍ය ගැන කතා කරන යුගයක මත්ද්‍රව්‍යයට මා හිතන්නේ වැට බැඳිමින් මත්ද්‍රව්‍ය සමූල ඒ කියන්නේ මත්ද්‍රව්‍ය සම්පූර්ණ මේ රටේ මුලින්ම ප්‍රාධාන්‍ය කටයුතු කරන ආණ්ඩුවක් හැටියට අපි බය නැතිව කියනවා. අධිකරණ ඇමතුමිය හැටියට බන්ධනාගාර ප්‍රතිසංස්කරණ කටයුතු වලදී අද ඉතාමත් පැහැදිලි වෙනසක් මේ රටේ නිර්මාණය කරගෙන යනවා. ඒ නිසා අවසාන වශයෙන් මම ඔබතුමාට කියනවා මේ ඉතාමත් වැදගත් පනත් කෙටුම්පත් මේ වගේ ඒවට නම් අද විපක්ෂ මන්ත්‍රීවරු එන්නේ නැහැ. කතා කළා මම හිතනවා මේකට එන්න ඕන ඡන්දයක් තියෙන වෙලාවකට අවිල්ලා තමන්ගේ ප්‍රකාශය කරන්න ඕනේ. එහෙම නැහැ. එහෙම ආයෙට එන්නේ නැහැ. ඔය හැරි කතාවක් කරනකොට ඝනපූර්ණ නැති ගල්ල පැනලා දුවනවා. ඒක තමයි අද ඒක අබද්දට තියෙන එකම දේ. හරියට කෙලින් කොන්ද කෙලින් තමන්ගේ මතය ප්‍රකාශ කරන්න පුළුවන් කමක් නැහැ. හවස වෙනකොට මේ පාර්ලිමේන්තුව තුල එතුමල් එන්නේ නැහැ. ඒ අවසාන
වශයෙන්
මම අමරදේවයන් වෙනුවෙන් විශේෂයෙන්ම සසර වසන තුරු නිවන් දකින තුරු පින්කෙත හෙළ රන්දිරනේ යලි උපදින්නට හේතු වාසනා වේවා කියන එතුමාගේ මං හිතනවා ගීතයක එතුමා ගායනා කරපු ගීතයක වදම් බැලක් එතුමාට ගෞරවයක් හැටියට ප්‍රකාශ කරමින් ඔබතුමාට ස්තුතිවන්ත වෙමි.
බොහොම ස්තුතියි.
මගේ කතාව අවසන් කරනවා.
සුරාබන්ද සංශෝධන පනත් කිටුම් පද දෙවන බරේ කියවීම සභාව එකඟද? කාර්යක සභා අවස්ථාව. සුරාබද්ද සංශෝධන පනත් කිටුම් පත පළවෙනි වගන්තිය සභාව එකඟද? දෙවැනි වගන්තිය සභාව එකඟද? තුන්වැනි වගන්තිය සභාව එකඟද? හතරවන වගන්තිය සභාව එකඟද? ප්‍රඥාප්ති වගන්තිය සභාව එකඟද? නාවය නාමය සභාව එකඟද? පාර්ලිමේන්තු යල් රැස්. පනත් කිටුම් පත කාර්යක සභාවේදී සලකා බලා සංශෝධන රහිතව සම්මත කරන ලද බව දන්වනු කැමැත්තෙමි. තුන්වැනි වර කියවීම ගරු ඇමතුමා.
පනත් කිටුම් පත දැන් තුන්වැනි වර කියවිය යුතුයි යෝජනා කරනවා.
සභාව එකඟද? සුරාබද්ද සංශෝධන පනත් කිටුම් පත තුන්වැනි වර කියවා සංශෝධන රහිතව සම්මත කරන ලද බව දන්වනු කැමැත්තෙමි. අංක 2 අමරදේව සෞන්දර්ය පර්යේෂණ කේන්ද්‍රයේ පනත් කිටුම් පත දෙවැනි වර කියවීම සභාව එකඟද? කාර්යක සභාව අවස්ථාව. අමරදේව සෞන්දර්ය හා පර්යේෂණ කේන්ද්‍රය පනත් කෙටුම් පත පළවෙනි වගන්තිය සභාව එකඟද? දෙවැනි වගන්තිය සභාව එකඟද? තුන්වැනි වගන්තිය සභාව එකඟද? හතරවැනි වගන්තිය සභාව එකඟද? පස්වැනි වගන්තිය සභාව එකඟද? හයවැනි වගන්තිය සභාව එකඟද? හත්වන වගන්තිය සභාව එකඟද? අටවන වගන්තිය සභාව එකඟද? නවවැනි වගන්තිය සංශෝධන ඉදිරිපත් කිරීමට ගරු ඇමතුමා.
හත්වැනි පිටුව නවවැනි වගන්තිය 1-3 සහ 4වැනි පේලි ඉවත්කොට 5ට දැක්වෙන කොටස් ආදේශ කරන්න. හා බාර ගැනීම සඳහා එම උපකරණ ආරක්ෂා කිරීම, ලේඛනාගාරගත කිරීම, පරිපාලනය කිරීම හා ප්‍රදර්ශනය කිරීම සඳහා සියලු ක්‍රියාමාර්ග ගැනීම. 8වැනි පිටුව 2-1 වන පේලියේ සිට 4වැනි පේලිය දක්වා පේලි දෙකම ඇතුළත්ව පේලි ඉවත්කොට 5ට දැක්වෙන කොටස ආදේශ කරන්න. අවසන් කිරීම සහ ඔවුන් පිළිබඳ විනය පාලනය ක්‍රියාත්මක කිරීම සහ ලිඛිත නීති අනුව වැටුප් දීමනා හා පාරිශෝතික ඔවුන් වෙත ගෙවීම
නවවැනි වගන්තිය සංශෝධන සහිතව සභාවකඟද දහවැනි වගන්තිය සභාවකඟද එකොළොස්වැනි වගන්තිය සංශෝධන ඉදිරිපත් කිරීම කරව ඇමතුමා.
ඔව්. නවවැනි පිටුව එකොළොස්වැනි වගන්තිය විසිවන පේලී ඉවත් කොට පහට දැක්වෙන කොටස ආදේශ කරන්න දී ඉටු කිරීමේදී හා සිදු කිරීමේදී කේන්ද්‍රය විසින් දරුන් ලබන වියදම් පියවීමට.
එකොළොස්වැනි වගන්තිය සංශෝධන සහිතව සභාවකඟද
ආයි.
දොළොස්වැනි වගන්තිය සභාවකඟද දහතුන්වැනි වගන්තිය සභාවකඟද දාහතරවැනි වගන්තිය සභාවකඟද පහළොස්වැනි වගන්තිය සභාවකඟද දාහසේවැනි වගන්තිය සභාවකඟද දාහත්වැනි වගන්තිය සභාවකඟද දහඅටවැනි වගන්තිය සභාවකඟද දහනවවැනි වගන්තිය සභාවකඟද විසිවන වගන්තිය සභාවකඟද විසිඑක්වැනි වගන්තිය සභාවකඟද ප්‍රඥම්ති වගන්තිය සභාවකඟද නාමය සභාවකඟද පාර්ලිමේන්තුව ශාලාවස්. පනත් කෙටුම් පත කාරක සභාවදී සලකා බලා සංශෝධන සහිතව සම්මත කරන ලද බව දන්වන කැමැත්තෙමේ තුන්වෙනි වර කියවීම කරව ඇමතුමා.
පනත් කෙටුම් පත දැන් තුන්වන වර කියවිය යුතුයයි යෝජනා කරමි. කෙටුම් පතෙහි සෝදුපත්වල භාෂා සහ මුද්‍රණ දෝෂ, ව්‍යාකරණ දෝෂ, අංක දෝෂ නිවැරදි කර ගැනීම හා අනුශාංශික සංශෝධන සඳහා අවසර දෙන ලෙසද ඉල්ලා සිටිමි.
සභාවකඟද අමරදේව සෞන්දර්ය සාස් පර්යේෂණ කේන්ද්‍රයේ පනත් කෙටුම් පත තුන්වැනි වර කියවා සංශෝධන සහිතව සම්මත කරන ලද බව දන්වනු කැමැත්තෙමි. න්‍යායපත්‍රයේ යෝජනා අංක 3 සභාවකඟද අංක 4 සභාවකඟද අංක 5 සභාවකඟද සභාව කල් තැබීම ගරු සභානායකතුමා.
පාර්ලිමේන්තුවේ හෙට උදේ 10 වෙනිදා
පල් තැබීමේ යෝජනාව ගරු නිහාල් ගලප්පති මන්ත්‍රීතුමා.
ගරු නියෝජ්‍ය කතානායකතුමනි, සභාව කල් තබන අවස්ථාවේ යෝජනාව 2016 අධ්‍යන වර්ෂයේ උසස් පෙළ ප්‍රතිඵල මත 2017 වසරට විශ්වවිද්‍යාලවලට බඳවාගත් ඇතැම් සිසුන්ට විශ්වවිද්‍යාලවලින් පිටව උපාධාරීන්ට හා උසස් පෙළ සමත් සිසුවන්ට එවකට සමාජ සයිබල් ගැන්වීමේ විෂයභාර අමාත්‍යවරයා විසින් සමෘද්ධිලාභී පවුල් නියෝජනය කරන උක්ත දරුවන් හට ජපන් රටේ ජපන් භාෂාව උගන්වන පාසල්වල වසර දෙකක් අධ්‍යන කටයුතු කිරීමටත් ඒ අතරතුර අර්ධකාලීන රැකියාවල නිරතවීමටත් අදාළ ශිෂ්‍යත්ව පිරිනැමීමේ ක්‍රියාවලියකට එවකට අමාත්‍යංශයේ ලේකම්තුමා සහ සමෘද්ධි අධ්‍යක්ෂ ජෙනරාල්වරයාගේ අඳනු මත ක්‍රියාත්මක කරන ලද ව්‍යාපෘතිය කුමන හෝ හේතුවක් මත අඩාල වීම පදනම් කරගෙන එසේ තෝරාගත් දරුවන් හට එම අවස්ථා අහිමිවීමෙන් අසාධාරණ ලක්කීම පිළිබඳ විධිමත් පරීක්ෂණයක් කර එකී දරුවන්ට අහිමි වූ එම අධ්‍යාපන අවස්ථාවන් සහ රැකී අවස්ථාව ලබා දීමට කටයුතු කළ යුතුයයි මෙම පාර්ලිමේන්තුව යෝජනා කර සිටි. ගරු නියෝජ්‍ය කතානායකතුමනි, සමෘද්ධි ප්‍රතිලාභී පවුල්වල තරුණ තරුණියන් සඳහා ජපන් භාෂාව සහ තාක්ෂණික නිපුණතාවය ලබා දීම ජපන් ශිෂ්‍යත්ව වැඩසටහන 2017/2013 ලංකදීප පත්තරේ පළකිරීමක් කරනවා. එහි මෙහෙම සඳහන් වෙනවා. සමාජ සයිබල් ගැන්වීම හා සුබසාධන අමාත්‍යාංශය යටතේ ස්ථාපිත දිවිනගුම සංවර්ධන දෙපාර්තමේන්තුව මගින් නාම සුසුකම් සපුරා ඇති අයදුම්කරුවන් වෙනුවෙන් ඉහළ ශිෂ්‍යත්ව වැඩසටහන සඳහා අයදුම්පත් කැඳවනු ලැබේ. ශිෂ්‍යත්වයේ සංයුතිය මේ වැඩසටහන සඳහා තෝරා ගැනීමට නියමිත සිසුන් 25 දෙනා වෙනුවෙන් ජපන් භාෂා පිළිබඳ මූලික අවබෝධයක් මහතුණක් තුළ කොළඹදී ලබා දුන් ලැබේ. දිවිනැගුම සංවර්ධන දෙපාර්තමේන්තුව මගින් තෝරා ගන්නා සුසුකම් පපුරා ඇති අයදුම්කරුවන් 25 දෙනෙකුට වසර දෙක කාලය සඳහා ජපානයේ ජපන් භාෂාව සහ තාක්ෂණික නිපුණතාවය ලබා ගැනීමට මෙන්ම අර්ධකාලීන රැකියාව නිතවීමටද අවස්ථා උදා වනු ඇත. තෝරාගෙන ලබන ශිෂ්‍යලාභීන්ගේ වීදම් දිවිනැගුම සංවර්ධන දෙපාර්තමේන්තුවකින් දරනු ඇත. සපුරාලිත සුසුකම් දිවිනැගුම ප්‍රතිලාභී පවුලක සමාජික වීම ප්‍රාදේශීය ලේකම් විසින් සාතික කළ යුතුය. වයස අවුරුදු 25ට නොවැඩි විය යුතුය. අප සාමාන්‍ය පෙළ විභාගයේ ඉංග්‍රීසිය ගණිත විෂයන් ඇතුළු ඕනෑම විෂයන් පහක් සඳහා සම්මාන සම්මාන සහිතව සමත් විය යුතුය. ඕනෑම විෂයන් ධාරාව කැටතේ සියලු විෂයන් ඇතුළත් අප උසස් පෙළ විභාගයේ සමත් විය යුතුය. ඉල්ලුම් කරනට අවිවාහක විය යුතුය. අයදුම්පත් එවීම ඔබ විසින් සකස් කරන ලද ඉහත අංක 1 සිට 4 දක්වා
තුරුතුරුත් අයදුම්පත අධ්‍යක්ෂ ජෙනරාල් දිවිනගම සංවර්ධන දෙපාර්තමේන්තුව හතරවන මහල සිසිරිපාය බත්තර මුල්ල යන ලිපිනයට 2017 2 28 වන දින පොහොය දිනට පෙර ලියාපදිංචි පැවැරින් එවිය යුතුය. තවද අයදුම්පත් බහල ලියුම් කාර්ය වම්පස ඉහළ කෙළවරේ සමෘද්ධි ප්‍රතිලාභ පවුල්ල තරුණ තරුණියන් සඳහා ජපාන් ශිෂ්‍යත්ව ලෙස සඳහන් කරේ එවිය යුතුය. අධ්‍යක්ෂ ජෙනරාල් දිවිනගම සංවර්ධන දෙපාර්තමේන්තුව හතරවන මහල සිසිරිපාය බත්තර මුල්ල
ඕඩර් ප්ලීස් ඕඩර් ප්ලීස් ගරු විජේපාල හෙටියජ මන්තුමා මුලාසන පැමිණවා ඇත.
අමාත්‍යමනි අමාත්‍යමා ලේකම්තුමාගේ අන්දරු මත එතන මෙන්න මේ පත්තර දැන්නීම පළ කරලා තමයි වැඩේ පටන් ගත්තේ. මුල දිවෙනම නියෝජනය කරමින් මන්තුමනි සම්මුති ප්‍රතිලාභී පවුල්වල දරුවන් 2500ක් මෙම ඉල්ලුම්පත් ඉදිරිපත් කරා. ඒවා විධිමත් හෝ අවිධිමත් විදියට පරීක්ෂා කරලා 250කට උක්ත කටයුත්තට සඳහා තෝරගත්තා. 2017 පස්වෙනි මාසේ 15 16 දිනවල තමල සම්මුඛ පරීක්ෂණයෙන් අභ්‍යන්තර ජපන් භාෂා පාඨමාලා 25ක් තෝරගත්තා. මම ඔබතුමාගේ අවධානය යොමු කරනවා සමුල් සංවර්ධන දෙපාර්තමේන්තුව WM සුපුන් තරංග 259 කුඩා ගම්මාන 11 සිරකඳුර පාර වීරවිල ජපන් ශිෂ්‍යත්ව වැඩසටහන සඳහා සම්මුඛ පරීක්ෂණයට කැඳවීම. ඔබ විසින් ඉදිරිපත් කරන ලද අයදුම් පත්‍රය අනුව එහි සම්මුඛ පරීක්ෂණ සඳහා ඔබ සුසුකම් සපුරා ඇති බව සතුටින් දන්වා සිටි මේ අනුව අදාළ සම්මුඛ පරීක්ෂණ 2017 5 16 වන දින පෙරවරු 9ට සමෘද්ධි සංවර්ධන දෙපාර්තමේන්තුව හතරවන මහල පළවන අධ්‍යයන සෙස්සිරිපාය බත්තර මුල්ලේදී පැවැත්තේ සම්මුඛ පරීක්ෂණ සඳහා පැමිණෙන විට පහන්දාන් ලිපි ලේඛනවල මුල් පිටස් සමග එම ලිපිවල ඡායා පිටපත් ඉදිරිපත් කළ යුතුය. ජාතික හඳුනුම්පත අධ්‍යාපන සහතික අපස සාමාන්‍ය පෙළ අපස උසස් පෙළ උපැන්න සාතිකයේ සමෘද්ධි ප්‍රතිලාභී පවුලක සමාජික බවට පසමේ සමෘද්ධි සංගම දාරියා විසින් නිර්දේශ කොට පාසල් ලේකම් විසින් සහතික කරන ලද ලිපිය ඉල්ලුම් පත්‍ර සමග එව ඇතනම් අදාළ නොවේ. යූ අනුරයිස් වීරරත්න අධ්‍යක්ෂ සමාජ ආරක්ෂණ අරමුදල අධ්‍යක්ෂ ජෙනරාල් වෙනුවට ඊට පස්සේදී පස්සේදී මෙම ආය 2017 7 26 අමාත්‍යංශයට කැඳෙව්වා. යමාත්‍යසර කැඳවීමේ ලිපිය මම ඔබතුමාගේ අවධානය සඳහා ඉදිරිපත් කරන මේක හැන්සාර්ගත කරන්න කියලා සමුල් සංවර්ධන දෙපාර්තමේන්තුව ඒ WM සුපුන් තරංග 259 කුඩා ගම්මාන 11 බන්ධනාගාර පාර අදල්ල වීරවිල ජපන් ශිෂ්‍යත්ව වැඩසටහන වෙනුවෙන් තෝරාගත් ඇඳුම් කරුවන් සඳහා දැනුවත් කිරීම මෙඩමුළුව සමුල් සංවර්ධන දෙපාර්තමේන්තුවේ සමාජ ආරක්ෂණ මුල මගින් ලබා දෙන ජපන් ශිෂ්‍යත්ව වැඩසටහන සඳහා ශිෂ්‍යත්ව ලාභියෙකු ලෙස ඔබ තෝරාගෙන තිබව සතුටින් දැනුම් දෙමි. 2017 8 8 දින සිට ජපන් භාෂා අධ්‍යයනය දින 60ක කාලයකට උවසේ නේවාසි පුහුණුවකට යොමු කිරීමට නියමිත එබැවින් ඒ පිළිබඳ දැනුවත් කිරීම වැඩමුළුවක් 2017 7 26 දින පස්වරු නම් පෙරවරු 9 ඇතියට මෙත දෙපාර්තමේන්තුව සොන්නගාත පැවැත්තේ. එඳා ඔබගේ දෙමාපියන්ව බාරකරුවන් සමග බාස්දාන සාතිකවල මුල්පැත තැගෙන අනිවාර්යෙන් සහභාගී වූ බව කාරණික දන්වා සිටි මේ අප සාමාන්‍ය පෙළ සාතිකයේ උසස් පෙළ සාතිකයේ උපැන්න සාතිකයේ පාසල් රැම් සාතිකයේ ජාතික හැඳුනුම්පත WA එල් ලංකා අතිලේක අධ්‍යක්ෂ වැඩ බලන සමාජ ආරක්ෂණ අරමුදල අධ්‍යක්ෂ ජෙනරාල් වෙනුවට මෙන්න මෙහෙම ඉදිරිපත් කරලා තියෙන මුලසන මන්තුමදී ඒ කැඳවීමේ ලිපිය ඊළාට මෙන්න මේ අය අමාත්‍යංශයට කැඳවලා මේ පාඨමාලාවට යොමු කරයි. පාඨමාලාවට යොමු කරේ නුවර දිසාවේ නිල්ලඹ සමෘද්ධි මුහුණු මධ්‍යස්ථානයට. ඒ දින 60ක් ඒ පාඨමාලාව කරලා 2017 10 4 මේ දරුවෝයින් පිටත් වුණා පිට වුණා. මේකේ හැදෑරුවේ ජපන් භාෂාව. මොකද ඒගොල්ලෝ එහෙ ගියාම ජපන් භාෂාව හදාරන්න ඕන නිසා කල් තියා මේ ජපන් භාෂාව මේගොල්ලන්ට ලබා දුන්නා දින 60ක පුහුණුවක්. මේ දින 60ේ පුහුණුවට මේ දරුවන් 25ට විශාල මුදලක් නේවාසිකව ඉන්න ඕන නිසා විශාල මුදලක් ඒගොල්ලන්ට වැය වුණා ඒගොල්ලන්ගේ අතින්. මේ ශිෂ්‍ය දෙනකොට කිව්වා මේ සිතයි වටිනාකම රුපියල් ලක්ෂ 18යි කියලා 18ක ප්‍රතිලාභය මේකෙන් ලැබෙනවා කියලා කිව්වා. 2017 10 15 ජපන් භාෂා මූලික පදනම විභාගෙ තිබුණා. අර පාස් වුණත් කිව්වා. හැබැයි ජපන් භාෂා පිළිබඳ මූලික පදනම විභාගෙ සමත් වුණොත් විතරයි ජපානට යවන්නේ කියලා. ඒ නිසා මේ දරුවන්ට ඒ විභාග 2017 10 15 තිබුණා. තිබ්බට පස්සේදී දෙදාස් දාහතේ දහය විසිනමය ඒක ප්‍රතිඵලාවා. මේ ප්‍රතිඵලවලින් ඒ 25 දෙනාම ඉතාමත් මිහලින් සමත් වෙලා තිබුණා. ඉන්පසුදී ජපාන් රටට අදාළ විසා බලපත්‍ර සකස් කිරීමට අවශ්‍ය ලිපි ලේඛන මෙයාගෙන් ඉල්ලීම් කරා. 2017 11 19 වෙන විට ඒ සියල්ලම අමාත්‍යංශය මගින් බලධාරීන් මැදිහත් වෙලා මේ දරුවන්ගෙන් ලබාගෙන ජපන් තානාපති කාර්යාලයට මෙව යැව්වා. මාස 3කට පස්සේදී 3කට පස්සේ 2018 2022 මේ වීසා ප්‍රතිඵලය ආවා. මේ වීසා 25ම ප්‍රතික්ෂේප වෙලා. වීසා 25ම ප්‍රතික්ෂේප වෙලා මේ බව නිකම්මත් මේ සමෘද්ධි අමාත්‍යංශයෙන් අමාත්‍යවරයා අධ්‍යක්ෂ ජෙනරාල්වරයා එවැගේම ලේකම්වරයා මේ කියන්නා වූ කිසිම කෙනෙක් මේ දරුවන්ට දැනුවත් වීම කරේ නැහැ. නමුත් මේ දරුව මේක දැනගත්තා. මේ දැනගත්තේ ඒ ජපන් රටයි මෙහි අතර සම්බන්ධීකරණයක් කරලා තිබුණා චී කියුජින් නැවති ජපන් සංවිධානයේ ආචාර්ය චමිල් කුමාර කියන මහත්තයා එයාගෙන් මේ දරුවන්ට මේක දැනගන්න ලැබුණා. මෙන්න මේ විදිහට මේක ප්‍රතික්ෂේප වුණා කියලා. ඉස්පස්සේදී එස්පිසානායක අමාත්‍යවරයා මේකට සම්බන්ධ කරන් තිබුණා. සේවා ලංකා නැමැති රාජ්‍යනෝන ආයතනයේ සම්බන්ධ කරන් තමයි මේ චී කියුජින් කියන ජපන් සමාගමක් හරහා මේ දරුවෝ සෙන්දගයා නැමැති ජපන් රටේ තියෙන පාසලට යවන් තමයි කටයුතු කරේ. කුමාරි, මේ වීසා පුරවපු එළදාරියගේ අඩුපාඩු නිසා තමයි මේ වීසා කැන්සල් වුණේ කියලා කිව්වා. නැවත වතාවක් මේ දරුව වෙනුවෙන් නැවත වතාවක් ආපහු වීසා ඇප්ලයි කරන්න කියලා කිව්වා, ඉල්ලුම් කරන්න කියලා කිව්වා. ඒ නිසා මේ දරුවන්ට මුලින් ඉඳලා නැවත වතාවක් මන්තුමනි මේ වීසා සකස් කරන්න සිද්ධ වුණා. ඒ වීසා සකස් කරලා ඒගොල්ල මේක ආභව ජපන් තානාපති කාර්යාලයට යැව්වා. 2018 කියන මාස 2කට පස්සේ 2018 ජූනි 18 වෙනිදා නැවත ප්‍රතිඵල ආවා. දෙවැනි වරටත් මේ වීසා කැන්සල් කරලා මේ ප්‍රතිඵල ආවා. මේ අතරතුරේ මේ දරුව හිටිය 25ක් මේ දරුව 25 අතරෙන් මන්ත්‍රීතුමනි උපාධාරීන් 3 දෙනයි උපාධි අරන්තියන් 3 දෙනයි එවැගේම විශ්වවිද්‍යාල ප්‍රවේශය ආපු 5 දෙනයි උසස් පෙළ සමත් 14 දෙනයි මේ අය තමයි මේකට ඇතුළත් වෙලා තිබුණේ. ඒ නිසා මෙන්න මේ දරුවන්ට හරි අපරාධයක් සිද්ධ වුණා. මේ අතරතුරේ මේ දරුව 5 දෙනාට විශ්වවිද්‍යාල ප්‍රවේශය ආවා. මම ඔබතුමාට ඉදිරිපත් කරන මේ විශ්වවිද්‍යාල ප්‍රවේශය ඒ ආපු දරුවගේ විශ්වවිද්‍යාල ප්‍රතිපාලන කොමිෂන් සභාව 2017 6 12 විභාග අංක නම දාලා තියෙනවා. වණිගසිංහ මුදියන්සලාගේ සුපුන් තරංග විභාග අංකයේ 21 96 832 යොමු අංකයේ දාලා තියෙනවා. 16N 16N 101 33J 21 96 883 20 විශ්වවිද්‍යාල ප්‍රවේශය 2016-17 අධ්‍යයන වර්ෂය. ඒක ඉල්ලීමක් කරලා තියෙනවා මේ විශ්වවිද්‍යාල ප්‍රවේශය බාරගන්නේ නම් වහා මේ සම්බන්ධයෙන් රුපියල් 50ක ලියාපදිංචි ගාස්තු ගෙවලා ඉල්ලීමක් කරන්න කියලා. ඊට පස්සේදී මේ දරුවට නැවත වතාවක් ආපහු ලියුමක් එනවා. 2017 8/9 විශ්වවිද්‍යාල ප්‍රවේශය 2016-17 අධ්‍යයන වර්ෂය නැතුදාක එවනවා. 2016-17 අධ්‍යයන වර්ෂය දා පාසදාන පාඨමාලාවේ පුරප්පාඩුව පිරීම සඳහා විශ්වවිද්‍යාල ප්‍රතිපාලන කොමිෂන් සභාව ඔබ තෝරාගෙන තිබස තුරින් දන්නුන් දෙමි. ප්‍රවේශතා තෝරාගන්න ලැබීමට ජරත්තු කොන්දේසිය මනුම් අංක 1 උපලේඛන සඳහන් කර ඇත. ඔබ මෙම ප්‍රවේශ සඳහා විශ්වවිද්‍යාල ප්‍රතිපාලන කොමිෂන් සභාවෙන් මෙම බඩවිය www.ugc.ac.lk හරහා ඔබ තේරිපත්තු විශ්වවිද්‍යාල අදාළ පාඨමාලා දා 2017 8/10 දින ඔය එදිනෙත් බෙලියා පංචෝනේ මෙන් දන්නම කියලා මේක ආවා. ආවට පස්සේ මොකද කරේ? ආවට පස්සේ මේ දරුව කිව්වා මම දැන් ජපානයට තේරලා තියෙනවා යන්න කියලා. ඒ නිසා මට ගිහිල්ලා කීයක් හරි හම් කරගන්න පුළුවන් ඉගෙන ගන්න පුළුවන්. ඒක නිසා මට විශ්වවිද්‍යාල ප්‍රවේශයට වඩා වටිනවා මෙන්න මේ ප්‍රවේශය කියලා. ඒ නිසා දරුවට ඒක අහිමි වුණා. ඊළඟට මම කියන්න උතුමාට ඊළාට මෙන්න මේ නිසා මොකද වුනේ? මෙන්න මේ නිසා මේ දරුවන්ට විශාල සාධාරණයක් සිද්ධ වුණා. එකක් තමයි මේ දරුවන්ගේ ලිපි ලේඛන තිබුණේ මන්ත්‍රීතුමනි ජපන් රටේ. වසර එකහමාරකට වැඩිය මේ දරුවන්ගේ ලිපි ලේඛන එහෙ පුස්තක එහෙ තිබුණා. අන්න ඒක නිසා මේවා ලැබුණේ මේ දරුවන්ට මීට දෙහයකට පෙර. ඒ නිසා මේ දරුවන්ගේ එකක් තමයි මේ දරුවන්ට විශ්වවිද්‍යාල ප්‍රවේශය අමුවේ සාපරාදී ලෙස අහිමි වුණා. මේ ක්‍රියාවලියේ ප්‍රතිඵලයක් විදියට, මේ අසාධාරණ උත්සාහගත ක්‍රියාවලියේ ප්‍රතිඵලයක් විදියට. දෙක තමයි මේ දරුවන්ට රැකියාවලට ඉල්ලීමට අවශ්‍ය ලිපි ලේඛන මේ දරුවන් 25 ළඟම තිබුණේ නැහැ, ඒවා ජපානයේ තිබුණේ. ඒ නිසා යාළට කිසිම රැකියාවකට අපේ ලංකාවේ ඇතුළත ඉල්ලන්න හැකියාවක් ලැබුණේ නැහැ ඒ ලිපි ලේඛන ඒගොල්ලන්ගේ බාරේ නොතිබිච්ච නිසා. එතනින් අසාධාරණ ලක් වුණා. ඒ වගේම ජපාන් රටට ගිහිල්ලා ඉගෙනගෙන අර්ධකාලීන රැකියාවකදීලා කියකරි හොයා ගැනීමේ අවස්ථාව මේ දරුවන්ට අහිමි වුණා. ඒ නිසා මේ දරුවෝ බලාපොරොත්තු සුන් වෙච්ච දරුවන් බවට පත් වෙලා මේ දරුවෝ අවිනිශ්චිත අනාගතයක් දිහා හිස් අවකාශය දිහා බලාගෙන හිටියා. මම කියනවා මෙන්න මේ කටයුත්තට හිටපු සමෘද්ධි අමාත්‍ය SB ඉසානායක මහත්තුමා, ඒ වගේම අධ්‍යක්ෂ ජෙනරාල්තුමා, ඒ වගේම සමෘද්ධි අමාත්‍යතුමා ලේකම්තුමා, මෙන්න මේ අයගේ පුජ්ජලික සහ සාමූහික මැදිහත් වීමේ ප්‍රතිඵලයක් විදිහට තමයි මේ දරුවන්ට මේ විදිහේ අයුක්සහගත අසාධාරණයක් ඉෂ්ට මේ සිද්ධ වුණේ. ඒ නිසා අපි මේ දරුවෝ ඊළඟ මොකද කරේ? මේ දරුවෝ ගියා වර්තමාන අමාත්‍ය ළඟට. ගිහිල් ඉවරලා මේ මැසිවිල්ල, මේ පණිවිඩේ, මේ දුක්ගෙනවිල්ල ඔහුට ඉදිරිපත් කරා. ඉදිරිපත් කරන් පස්සේ එතුමා කිව්වා, ඔබ සීල් දෙනාම මේ හිටපු අමාත්‍යවරයා විසින්, අධ්‍යක්ෂ ජෙනරාල්වරයා විසින්, ඒ වගේම ලේකම්වරයා විසින් අමුවේ රවට්ටලා තියෙනවා, මේ වංචාවක් කරලා තියෙන්නේ. ඒ නිසා මට මේකට අතගැහිම සම්බන්ධයෙන් ගැටලුවක් තියෙනවා කියලා. මම කියනවා ගරු මූලාසන මන්ත්‍රීතුමනි, අපට පැහැදිලිව පේනවා එතුමා අමාත්‍යංශයේ ඉඳෙද්දී ඒ සමෘද්ධිලාභී පවුල් ඉතාමත්ම ඉහලින්ම සයිබල ගැන්නුව වගේ තමයි එතුමා ඒ සමෘද්ධිලාභී දරුවන්ගේ ඒ දරුවෝ 25 දෙනාත් ඉතාමත්ම ඉහලින් සයිබල ගන්නලා තියෙන්නේ. ඒක ප්‍රතිඵලයක් විදියට අදේ දරුවන්ගේ මානව හිමිකම් පවා උල්ලංඝනය වෙලා අද මහමගට වැටිලා හූල්ල එතුමගේ මාතාට පවා ආශිර්වාද කරමින් අදේ දරුවෝ මහමගට වැටිලා බලාපොරොත්තු සුන්ගේ තත්ත්වයට පත් වෙලා තියෙනවා. ඒ නිසා මම කියනවා අනිවාර්යයෙන්ම වර්තමාන අමාත්‍යරයාට තමුන්නාන්සල බලයටපත් උනේ මෙන්න මේ මහත්තුරු වසර 9ක් තිස්සේ මේ රටේ ජනතාවට, දූදරුවන්ට, අනාගත පරම්පරාවට, රජයේ සේවකයට, තරුණ තරුණියන්ට, වැඩිහිටියන්ට මේ සීලු දෙනාටම කරපු අයෝග්‍යසහගත අසාධාරණ ක්‍රියාවලිය මුළුමනින්ම වෙනස් කරලා යහපාලනය තුළ මේ හැම දෙනාටම යහපත් විදිහේ ප්‍රතිලාභ ලබා දෙන්න. අන්න එහෙමනම් කියන දේ එසේම කරනව නම් අපි තමුන්නාන්දලට කියනවා මේවයින් බෝලේ බස්සල යන්න උත්සාහ කරන්න එපා. බෝලේ බස්සල යන්න උත්සාහ කරන්න එපා. මොන හරි උත්තරයක් දීලා අර පයවරුවට පිටකර බෙහෙත් බදින වගේ උත්තරයක් දීලා ෂේප් වෙන්න උත්සාහ කරන්න එපා. ඒ නිසා තමුන්නාන්සේ තරුණ මන්ත්‍රීවරයෙක් විදියට, දරුවන් පිළිබඳව කැක්කුමක් තියෙන මන්ත්‍රීවරයෙක් විදියට, ඒ වගේම විශ්වවිද්‍යාල, ඒ වගේම උසස් පෙළ සමත්, ඒ වගේම විශ්වවිද්‍යාල ප්‍රවේශයට තේරිලා මේ රටට සේවයක් කරන්න පුළුවන් ඒ ජාසම්පන්න දරුවෝ පිළිබඳව හැඟීමක් තියෙන කෙනෙක් විදියට එහෙම තියෙනවා නම් මම පැහැදිලිව කියනවා මේකට ලිස්සල යන ආන්දා යවත බාලා වල්පත ගන්නාසේ උත්තරයක් දෙන්න එපා. මේ වගකීම තමුන්නාන්සේ කාටවලට අරගෙන අතීත වෙච්ච වැරදි සම්පූර්ණ හදලා මේ දරුවන්ගේ ඒ අහිමිච්ච සීලුම අයිතිවාසිකම් ලබා දීමට ඔබතුමා කටයුතු කරන්නේ කියන ඉල්ලීම සහ බලකිරීම මා මෙහෙම උත් කරනවා. අපේ මොන හරි ආකාරයක උදව්වක් උපකාරයක් අවශ්‍ය නම් අන්න ඒක දීමට අපි අපේ පැත්තෙන් 100%ක්ම කැමති කියලා ප්‍රකාශ කරමින් මම නිහඬ වෙනවා.
ස්තුති ගරු නිහාල් ගලප්පති මැතිතුමාට ගරු තිලකරාජ් මන්ත්‍රීතුමා ඔබතුමාට විනාඩි 8ක කාලයක් ලබා දෙමු.
නන්දි සභික තලමෙදාංග උරුපිනරවර්ගලේ 2016 கல்வியாண்டு உயர்தர பெறுபவர்களின் பிரகாரம் பல்கலைக்கழகத்துக்கு தெரிவான அதே போல
கரு மந்திரித்துமா மேக ஸ்தீர கரான
சம்பந்தமாக பாராளுமன்ற உறுப்பினர் கௌரவ நிகால் கலப்பத்தி அவர்கள் முன்வைத்திருக்கும் இந்த சபை ஒத்திவைப்பு வேலை பிரேரணையை ஆமோதிப்பதோடு இந்த விவாதத்தில் கலந்து கொண்டு எனது கருத்துக்கள் சிலவற்றையும் பகிர்ந்து கொள்ளலாம் நினைக்கிறேன். காரணம் இந்த பிரேரணையானது மிக முக்கியமான ஒரு விடயத்தோடு சம்பந்தப்படுகிறது. ஒன்று, பல்கலைக்கழகத்துக்கு தெரிவாகின்ற மாணவர்கள் அல்லது பட்டதாரிகள் சம்பந்தப்பட்டது. அவர்களுக்கு அரசாங்கத்தினால் அவ்வப்போது வழங்கப்படுகின்ற இத்தகைய வசதி வாய்ப்புகள், அதாவது சம்பந்தி பெறுபவர்களாக இருந்தால் அவர்களுக்கு கிடைக்கக்கூடிய வசதி வாய்ப்புகள் அல்லது வேணைய அந்த வறுமை கோட்டுக்கு கீழே வாழ்வோர் என்கின்ற அடிப்படையில் அவர்களுக்கு பெற்றுக் கொடுக்கக்கூடிய வசதி வாய்ப்புகள் சம்பந்தப்பட்டது. பாராளுமன்ற உறுப்பினர் நிகால் கலப்பத்தி அவர்கள் குறிப்பிட்ட ஒரு கல்வி ஆண்டிலே தெரிவு செய்யப்பட்ட பட்டதாரிகளுக்கு இந்த ஜப்பான் நாட்டிலே கிடைக்கக்கூடியதாக இருந்த புலமை பரிசில் சம்பந்தமாக அது அவர்களுக்கு கிடைக்காமையிட்டு அதற்கு இடம்பெற்ற பல்வேறு தடங்கல்களை பற்றியும் அதனை நிவர்த்தி செய்யுமாறு கோரிக்கை முன்வைத்திருக்கிறார். அது நியாயமானது என்கின்ற அடிப்படையிலே நாங்கள் அதை ஏற்றுக்கொள்ள வேண்டியதாக இருக்கிறது. இந்த சந்தர்ப்பத்தில் இந்த வருமானத்தோடு தொடர்புடையதாக பல்கலைக்கழக கல்வியை பெற்றுக்கொள்கின்ற மாணவர்கள் கிடைக்கப் பெறுகின்ற புலமை பரிசில் சம்பந்தமாகவும் அதேபோல் 5ஆம் ஆண்டு புலமை பரிசில் சம்பந்தமாகவும் மலையக பெருந்தோட்ட பகுதிகளுக்குள்ளே நிலவக்கூடிய பிரச்சனை சம்பந்தமாக இதனோடு தொடர்புபடுத்தி எனது கருத்துக்களை பதிவு செய்யலாம் நினைக்கிறேன். காரணம், இந்த பல்கலைக்கழகத்துக்கு தெரிவு செய்யப்படுகின்ற மாணவர்கள் குறிப்பிட்ட வருமானத்தை விட குறைவாக அல்லது வறுமை கோட்டுக்கு கீழான வருமானத்தை பெறுகின்ற போது அதற்குரிய புலமை பரிசீல்களை பெற்றுக்கொள்வதற்கான வாய்ப்பு எமது நாட்டிலே இருக்கிறது. இதில் குறிப்பாக இந்த தோட்ட தொழிலாளர்கள் முறை சார்ந்த தொழிலில் ஈடுபடுகின்ற வருமானம் குறைவாக பெறுகின்ற முறை சார்ந்த தொழிலில் ஈடுபடுகின்றவர்கின்ற வகையிலே அவர்களது வருமானம் தோட்ட கம்பெனிகளால் அல்லது தோட்ட நிர்வாகத்தினால் உரிய முறையில் பதிவு செய்யப்படுவதன் காரணமாக அவர்கள் குறைந்த வருமானம் பெறுபவர்களாக இருக்கின்ற போதும் கூட அது உரிய ஆவணப்பதிவாக பெறுகிறது. அதே நேரத்தில் கிராமிய மட்டத்தில் தோட்ட தொழிலாளர்களை விட அதிகளவாக வருமானம் பெறுகின்றவர்களுக்கு அது முறைசாரா தொழில் என்கின்ற வகையிலே அதைவிட குறைந்த வருமானத்தை அவர்களால் வெளிக்காட்டக்கூடியதாக இருக்கிறது. இந்த சந்தர்ப்பத்தில் தான் ஒரு பிரச்சனை வருகிறது. பெருந்தோட்ட தொழிலாளர் குடும்பத்திலிருந்து பல்கலைக்கழகத்திற்கு மிகுந்த சிரமத்திற்கு மத்தியில் தெரிவாகக்கூடிய மாணவர்கள் அவர்களது பெற்றோரின் வருமானம் இந்த மகாபோல போன்ற புலமை பரிசில் பெறுவதற்கான வருமானையை விட உயர்வாக காட்டுவதன் காரணமாக இவர்கள் வறுமை கோட்டுக்கு மேலே வாழ்பவர்களாக அல்லது அதிக வருமானம் பெறுபவர்களாக இந்த புலமை பரிசில் பரிசில்கள் மறுக்கப்படுகின்ற ஒரு சூழல் நடைமுறையிலே இருக்கிறது. இது சம்பந்தப்பட்ட முறைப்பாடுகள் எங்களுக்கு தொடர்ச்சியாக கிடைக்கப்பெற்று வருகின்றது. அதே நேரம் பெருந்தோட்ட பகுதிகளிலே வசிக்கக்கூடிய தொழிலாளர் அல்லாத அதே நேரம் அந்த வருமான சூழலையே வாழ்ந்து கொண்டிருக்கக்கூடிய பெற்றோர்களின் பிள்ளைகளும் பல்கலைக்கழக அனுமதியை கிடைக்கும் போது தங்களது வருமானத்தை உறுதிப்படுத்திக் கொள்வதற்கான வழிகள் இல்லாத சந்தர்ப்பத்திலே அவர்களும் வருமானம் பெறுபவர்களாக அடையாளம் காணப்பட்டு இந்த புலமை பரிசில் பெற்றுக்கொள்வதிலே பல்வேறு சிக்கல்கள் இருப்பதை நாங்கள் அவதானிக்கக்கூடியதாக இருக்கிறது. இந்த கட்டத்தில் அதனை உறுதிப்படுத்துகின்ற அரசு அதிகாரியான கிராம சேவகர்களுக்கு இருக்கக்கூடிய பிரச்சனை தான். அந்த சம்பள திட்டத்தின் அடிப்படையிலே சம்பள பட்டியலின் அடிப்படையில் பார்க்கின்ற போது சுற்றறிக்கைகளின் பிரகாரம் தோட்ட தொழிலாளர்களின் வருமானம் உயர்வாக காட்டுகின்றபடியினால் அவர்களினால் இவர்களுக்கு புலமை பரிசில் பெற்றுக் கொள்வதற்கான பரிந்துரைகளை செய்ய முடியாமல் இருக்கிறது. எனவே இது தொடர்பாக நாங்கள் இந்த சபையின் கவனத்திற்கு கொண்டு வர வேண்டும் என நினைக்கிறேன். இந்த வருமானத்தோடு சம்பந்தப்படுகின்றவையிலே சமுர்த்தி என்பது ஒரு வறுமையை நிலையை போக்குவதற்கான வறுமையை மட்டுப்படுத்துவதற்கான அல்லது குறைப்பதற்கான அல்லது இல்லாமல் செய்வதற்கான ஒரு திட்டம் என்கின்ற வகையிலே இந்த நாட்டில் நடைமுறையில் இருக்கின்றது என்கின்ற வகையிலே இந்த தோட்ட தொழிலாளர்களின் வருமானம் சார்ந்து பல்வேறு பிரச்சனைகள் இருக்கிறது. அது தொடர்பாக சம்பள பிரச்சனை இருக்கிறது அல்லது அவர்களுக்கு உரிய சமுர்த்தி நிவாரணம் பெற்றுக் கொடுப்பதில் பல்வேறு வாத பிரதிவாதங்கள் இருக்கின்றன. அதனை இந்த சந்தர்ப்பத்திலே நாங்கள் குழப்பிக்கொள்ளாது. யார் பல்கலைக்கழகத்திற்கு தெரிவாகிறார்களோ, அந்த சமூகத்திலிருந்து பெருந்தோட்ட பகுதியிலே தொழிலாளர்களிருந்து தொழிலாளர் சமூகத்தில் தெரிவாகிறார்களோ, அவர்களுக்கு புலமை பரிசில் பெற்றுக் கொடுக்கக்கூடிய வகையிலே இந்த சுற்றறிக்கையில் ஒரு மாற்றத்தை கொண்டு வர வேண்டும் என்பது எனது ஒரு முக்கிய கோரிக்கையாக இருக்கிறது. ஏனென்றால் எல்லோருக்கும் தெரியும், இந்த நாட்டில் வாழ்கின்ற சகலருக்கும் தெரியும், பெருந்தோட்ட தொழிலாளர்களாக இருந்து அவர்கள் எந்தளவு சிரமத்திற்கு மத்தியில் அந்த கல்வி மட்டத்தை அடைகிறார்கள். ஒரு பெற்றோர் தோட்டத் தொழிலை, நீங்களும் பெருந்தோட்ட தொழிலோடு சார்ந்த தொழிலாளர்கள் வாழ்கின்ற காலி மாவட்டத்தை பிரதிநிதித்துவப்படுத்துகின்ற பாராளுமன்ற உறுப்பினர் என்கின்ற வகையில் தலைமை தாங்கு உறுப்பினர் என்கின்ற வரை அவர்களின் வாழ்க்கை நிலைமை உங்களுக்கு தெரியும். அந்த லயன் அறைகளிலே வாழ்ந்து கொண்டு அன்றாடம் நாட்கூலி சம்பளத்தை பெற்று அவர்கள் அந்த வருமானத்தின் ஊடாக தங்களது பிள்ளைகளை கற்பிக்க அனுப்புகிறார்கள். அதே நேரம் அந்த வருமானம் என்பது பதிவு செய்யப்பட்டு பட்டியலினூடாக வெளிப்படுவதன் காரணமாக அது இங்கே நிர்ணயிக்கப்பட்ட அந்த சுற்றறிக்கை வருமானத்தை விட அதிகமாக காட்டுகின்றது. ஆனால் அவர்கள் வாழ்க்கை சூழ்நிலை பார்க்கின்ற போது அது எந்த அளவிலும் அவர்களது வாழ்க்கையை கொண்டு நடாத்துவதற்கும் அவர்களது பிள்ளைகளை படிப்பிப்பதற்கும் போதுமான வருமானமாக அமையவில்லை. எனவே இது தொடர்பாக இந்த பாராளுமன்றம் உரிய கவனத்தை செலுத்தி தோட்ட தொழிலாளர்களாக, அதேபோல் தோட்ட சூழல் தொழிலாளர் அல்லாத பட்சத்திலும் அவர்கள் பெருந்தோட்ட பகுதிகளில் வாழ்கின்றவர்கள் என்கின்ற அடிப்படையில் அவர்கள் உண்மையிலேயே இந்த நாட்டில் இருக்கின்ற சுற்றறிக்கை அந்த சுற்று நிருபங்களுக்கு உட்படாத வகையிலே அவர்கள் உண்மையிலே கல்வித்துறையிலே அவர்களை மேம்படுத்த வேண்டும் என்ற எண்ணத்தோடு இதில் மாற்றங்களை கொண்டு வந்து அந்த உரிய புலமை பரிசீல்களை பெற்றுக் கொடுப்பதற்கு நடவடிக்கை எடுக்க வேண்டும். நான் நினைக்கிறேன் முழுமையாக சமுர்தி தொடர்பான அமைச்சு மாத்திரம், சமூக வலுவூட்டல் அமைச்சு மாத்திரம் இதில் சம்பந்தப்பட்டு நடவடிக்கை எடுக்க முடியாது. இதற்கு உயர்கல்வி அமைச்சும் சம்பந்தப்பட வேண்டியிருக்கும். சாதா 5ஆம் ஆண்டு புலமை பரிசில் என்று வருகின்ற போது கல்வி அமைச்சும் கூட சம்பந்தப்பட வேண்டியிருக்கும். எனவே 3 அமைச்சுக்களும் சேர்ந்து ஒரு அமைச்சரவை அனுமதி பத்திரத்தை அமைச்சரவை பத்திரத்தை சமர்ப்பித்து அமைச்சரவை அனுமதியினூடாக பெருந்தோட்ட தொழில் சார்ந்து சேவையாற்றுகின்ற தொழிலாளர்களின் பிள்ளைகள் அல்லது பெருந்தோட்டத்துறை சார்ந்து வாழ்கின்ற சமூகத்தவரின் பிள்ளைகள் கல்வியை உயர்கல்வியை தொடர்வதற்கு சம்பந்தமாக கிடைக்கக்கூடிய புலமை பரிசுகளை அவர்களை பெற்றுக் கொடுக்கும் வகையில் ஏற்பாடுகளை செய்ய வேண்டும் என இந்த சந்தர்ப்பத்தில் கேட்டுக்கொண்டு வாய்ப்புக்கு நன்றி கூறி விடைபெறுகிறேன். நன்றி, வணக்கம்.
தேங்க்யூ வெரி மச் ஆனரபிள் திலகராஜ். நவ் ஆனரபிள் அரவிந்தகுமார், we have only 5 minutes only.
Thank you sir. சபைக்கு தலைமை தாங்கும் உறுப்பினர் அவர்களுக்கு நன்றி. இன்று பல்கலைக்கழக அனுமதி தொடர்பாகவும் அதிலே மாணவர்கள் சந்திக்கும் பிரச்சனை தொடர்பாகவும் இங்கே முன்வைக்கப்பட்டிருக்கும் ஒத்திவைப்பு வேலை பிரேரணையிலே ஒரு சில விடயங்களை இங்கே பகிர்ந்து கொள்ள கிடைத்த சந்தர்ப்பத்தை நான் பெரிதாக கருதுகின்றேன். இன்று இந்த நாட்டிலே 1000கணக்கான மாணவர்கள் பல்கலைக்கழக அனுமதியை பெறுகின்றார்கள் வருடந்தோறும். அவ்வாறு அனுமதியை பெறும் இந்த மாணவர்கள் ஒவ்வொரு குடும்ப பொருளாதார சூழலுக்கும் ஏற்றவாறு இங்கே தங்களது கல்வி நடவடிக்கைகளை மேற்கொள்கின்றார்கள். செல்வந்த குடும்பங்களைச் சார்ந்த மாணவர்கள் சகல வாய்ப்புகளையும் வளங்களையும் பெற்று தங்களது பட்டப்படிப்பை மேற்கொள்கின்றார்கள். அதே நேரத்தில் வறிய குடும்பங்களைச் சார்ந்த மாணவர்கள் பல்வேறு சிரமங்களுக்கு மத்தியிலே பல்கலைக்கழகத்திலே பட்டப்படிப்பை மேற்கொண்டு வருவதை நாங்கள் காணக்கூடியதாக இருக்கின்றது. இவ்வாறு பட்டப்படிப்பை மேற்கொண்டு வருபவர்களுக்கு பல்வேறு வகையிலே மானிய ரீதியிலே உதவிகள் வழங்கப்பட்டாலும் அது சரியான முறையிலே இருக்கின்றதா என்ற ஒரு கேள்வி இயல்பாகவே எழும்புகின்றது. இதில் விசேடமாக மலையகத்தை பொறுத்தளவிலே ஒரு பாரிய விரிசலை நாங்கள் ஏனைய சமூகத்தோடு ஒப்பிடும்போது பார்க்கக்கூடியதாக இருக்கின்றது. இந்த நாட்டிலே வறுமை கோட்டுக்கு கீழ் உள்ளவர்கள் யார் என்று கேட்டால் எடுத்த எடுப்பிலேயே எவரும் சொல்லுவார்கள் அது மலையக மக்கள் என்று. ஏனெனில் அந்த அளவிற்கு வறுமை ஓடு கலந்த ஒரு சூழலிலே தோட்ட தொழிலாளர்கள் வாழ்ந்து வருகின்றார்கள். இவர்களின் பிள்ளைகளை பட்டப்படிப்பை மேற்கொள்வதற்காக பல்கலைக்கழகம் அனுப்புவது என்பது உண்மையிலே ஒரு பகற்கனவு. ஆனால் அதையும் கூட நனவாக்கும் முயற்சியிலே இப்பொழுது மலையக பெற்றோர்கள் இறங்கியிருக்கின்றார்கள் என்பது மகிழ்ச்சிக்குரிய ஒரு விடயம். ஆனால் தங்களது பிள்ளைகளை பட்டப்படிப்பை மேற்கொள்வதற்கு அவர்கள் பல்கலைக்கழகம் அனுப்பும்போது அந்த பெற்றோர்கள் படும் பாடு, அந்த பெற்றோர்கள் முகம் கொடுக்கும் அவலங்கள், அந்த பெற்றோர்களுக்கு ஏற்படும் சிக்கல்கள் என்று பார்க்கும்போது அது உண்மையிலேயே மிகவும் வருத்தத்துக்குரிய ஒரு விடயமாக நாங்கள் பார்க்க வேண்டியிருக்கின்றது. இன்று இந்த நாட்டிலே எமது விகிதாச்சாரத்திற்கேற்ப வருடந்தோறும் 1500 மாணவர்கள் பல்கலைக்கழக அனுமதியை பெற வேண்டும். 1500க்கும் அதிகமானவர்கள் பல்கலைக்கழகத்திலே அனுமதிக்கப்பட வேண்டும் எமது சமூகத்தின் விகிதாச்சாரத்திற்கேற்ப. ஆனால் துரதிருஷ்டவசமாக ஒவ்வொரு வருடமும் சுமார் 200 மாணவர்களே மலையகத்திலே இருந்து பல்கலைக்கழக அனுமதியை பெறக்கூடியதாக இருக்கின்றது. இது ஒரு ஏற்றுக்கொள்ளக்கூடிய ஒரு முறையாக நான் பார்க்கவில்லை. கல்வி அனைவருக்கும் சமம் என்ற வகையிலே, அனைத்து சமூகத்திற்கும் சமம் என்ற வகையிலே இந்த மலையகத்தை சார்ந்த மாணவர்களுக்கும் அந்த வாய்ப்பு சரியாக ஏற்படுத்தி கொடுக்கப்பட வேண்டும். அந்த வகையிலே தற்போது 200 என்று இருக்கும் அந்த எண்ணிக்கை எதிர்வரும் காலங்களிலே அதிகரிக்கப்பட வேண்டும். அவ்வாறு அதிகரிக்கப்படும் போதுதான் நாங்கள் சமூகத்தின் மத்தியிலே, ஏனைய சமூகத்தின் மத்தியிலே ஒரு கௌரவமிக்க பிரஜைகளாக நாங்கள் உருவாக முடியும், எமது சமூகத்தை உருவாக்க முடியும். அந்த வகையிலே பார்க்கும்போது அரசாங்கம் ஏற்கனவே எனது சக உறுப்பினர் கௌரவ மயில்வாகனம் திலகராஜ் கூறியதைப் போல ஒரு விசேட வேலைத்திட்டத்தின் கீழ் இந்த மலையக பிள்ளைகள் தொடர்பான விடயங்களிலே அக்கறை காட்ட
வேண்டும். தேங்க்யூ சார்.
அது மாத்திரமல்ல, இவ்வாறு இந்த 200 என்ற அந்த குறைந்த எண்ணிக்கையான அளவிலான மாணவர்கள் பல்கலைக்கழகம் போனாலும் கூட குடும்பத்தின் பொருளாதார சிக்கலின் காரணமாக இடைநடுவிலே பல்கலைக்கழக அனுமதியை பெற்று பல்கலைக்கழகத்திலே மிக மகிழ்ச்சியாக தங்களது பட்ட படிப்பை மேற்கொள்கின்றார்கள், ஆரம்பிக்கின்றார்கள். ஆனால் அவ்வாறு ஆரம்பிக்கும் அவர்கள் குடும்ப பொருளாதார சூழ்நிலை காரணமாக அவர்களின் அந்த செலவீனத்தை தங்களது பெற்றோர்களால் ஈடுகட்ட முடியாத ஒரு நிலைமை ஏற்படும் போது பல்கலைக்கழகத்தில் இருந்து 6 மாதத்திலோ அல்லது 9 மாதத்திலோ 1 வருடத்திற்கு பின்பு அந்த பட்டப்படிப்பை விட்டுவிட்டு மீண்டும் வீட்டுக்கு திரும்பும் ஒரு அவலகரமான நிலைமை மலையகத்திலே இருக்கின்றது. ஆகவே இந்த நிலைமை நாங்கள் மாற்ற வேண்டும். இது ஒரு கேவலமான ஒரு நிலைமையாக நான் பார்க்கின்றேன். இவ்வாறான ஒரு நிலைமைக்கு நாங்கள் முற்றுப்புள்ளி வைக்க வேண்டும். ஆகவே அவ்வாறு பொருளாதாரத்திலே நலிவுற்று இருக்கும் அந்த மாணவர்களை நாங்கள் உயர்த்துவதற்கு ஒரு விசேட வேலைத்திட்டத்தின் கீழ் நாங்கள் நடவடிக்கை எடுப்பதுதான் பொருத்தமானதாக இருக்கும். அதுதான் இந்த நாட்டில் வாழும் அனைத்து சமூகத்தரையும் சமூகத்தினரையும் சமமாக மதிக்கும் ஒரு தன்மை ஏற்படுத்தும். ஆகவே இந்த விடயத்திலே அரசாங்கம் அதிக அக்கறை செலுத்த வேண்டும். இந்த பல்கலைக்கழகம் தொடர்பான அனைத்து அமைச்சர்களும், அது சமூக வலுவூட்டல் அமைச்சராக இருக்கலாம் அல்லது உயர்கல்வி அமைச்சராக இருக்கலாம் அல்லது கல்வி அமைச்சராக இருக்கலாம், இந்த அனைத்து அமைச்சர்களும் ஒன்றாக இணைந்து இந்த மலையக மாணவர்களின் கல்வி விடயத்திலே ஒரு நல்ல தீர்வை ஏற்படுத்த வேண்டும் என்று கேட்டுக்கொண்டு சந்தர்ப்பம் அளித்த அவைத் தலைவர்களுக்கு நன்றி கூறி விடைபெறுகின்றேன். நன்றி, வணக்கம்.
தேங்க்யூ வெரி மச்.